તારીખ 31/1/1998 શ્રી સમયસર ગાથા 12 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 292 મૂળ કેસેટમાં અવાજ બરાબર નથી.
બારમી ગાથાનું મથણ 25 છે મારી પ્રતિમા. હવે એ વ્યવહાર નહીં પણ કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે. સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી. તેનો ઉપદેશ છે. બારમી ગાથામાં કે છે મર્યાદિત વાત છે કે વ્યવહારનો ઉપદેશ કેમ છે ભગવાનની વાણીમાં અથવા આગમોની અંદર શાસ્ત્રની અંદર કે કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે. કોઈ કોઈને એટલે કહો ને કે નીચેની ભૂમિકામાં મોક્ષ માર્ગમાં પણ અને મોક્ષને પણ જ્યાં સુધી વ્યવહારમાં ઉભો છે ત્યાં સુધી એટલે સ્વ વિકલ્પ દિશામાં ઉભો છે ત્યાં સુધી કેવો વ્યવહાર હોવો જોઈએ એને જાણવું જરૂરી છે. નહીતર વ્યવહાર ચૂકી જાય તો નિશ્ચિત માતા હવે આવી જ ન શકે. ચૂકે મુમુક્ષુ છે
એ મુમુક્ષુને યોગ્ય વ્યવહારમાં ન હોય તો એની મુમુક્ષુતા ચાલી જાય.
જ્ઞાની છે તો જ્ઞાનીને યોગ્ય વ્યવહારમાં ન હોય તો એની જ્ઞાન દશા ચાલી જાય. મુનિ છે તે મુનિને યોગ્ય વ્યવહારમાં ન હોય તો એની મુનિ દશા ચાલી જાય. શું છે કે વિકલ્પમાં આવે છે એની મર્યાદા છે એમ કેવું છે. વિકલ્પમાં જે જીવ ઉભો છે મુમુક્ષુ તો સર્વથા વિકલ્પમાં છે. જ્ઞાની પણ છઠ્ઠા ગુણ સ્થાન સુધી વિકલ્પમાં છે.
જ્ઞાની અને મુનિ
મોક્ષ માર્ગે જીવ પણ છઠ્ઠા ગુણ સ્થાન સુધી વિકલ્પમાં છે તો એની ભૂમિકા પ્રમાણે એના વિકલ્પો મર્યાદિત રહેવા જોઈએ એમ.
જો એમ ન રહે
તો મોક્ષ માર્ગી હોય એનો નિશ્ચય મોક્ષ માર્ગ ન રહે એમ થાય અને મુમુક્ષુ ની તો મુમુક્ષુતા જ ન રહે. મુમુક્ષુ ને તો દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ ની ભક્તિ હોય છે.
બીજા વ્યવહારનું
ત્યાં ત્યાગ વૈરાગ નું બીજું બંધન નથી. હવે એમાં દેવગુરુ શાસ્ત્ર નો વિરોધ કરે સત્પુરુષ નો વિરોધ કરે તો એની મુમુક્ષુતા. સત્સંગ કરવો એનો વ્યવહાર છે. સત્સંગના અભાવમાં
એની મુમુક્ષુતા
નહીં ટકી શકે
નહીં રહી શકે
ચાલી જશે એવી રીતે.
ભક્તિ મેં એસા હૈ સીધા વિરોધ નહીં બી હોવે, ભક્તિ નહીં કરતા એવો કોઈ તો સીધા વિરોધ કરતા, ખુલ્લા વિરોધ કરતા, ઉસકો ભી અભક્તિ કહેતે હૈ, ઓર ભક્તિ નહીં હૈ ઉસકો ભી અભક્તિ, દોનો કો અભક્તિ કહે સકતે હૈ. શુદ્ધો શુદ્ધાદેશો ના એવો પરમ ભાવદર્શી, અહીંયા તો મોક્ષ માર્ગની જ વાત છે, અહીંયા મુમુક્ષુની ભૂમિકાની વાત નથી. તો આપણે મુમુક્ષુની ભૂમિકા છે તેની ચર્ચા કરીએ છીએ. સમયસાની ગાથામાં તો મોક્ષ માર્ગીના વ્યવહારની વાત છે. શુદ્ધો શુદ્ધાદેશો ના એવો પરમ ભાવદર્શી, વ્યવહાર દેશીદાર પૂર્ણ જે દુ અપરમિત ઠીદા ભાવે, પરમ ભાવદર્શી ભી ગાથાર્થ. પરમ ભાવ એટલે પૂરેપૂરી પૂરેપૂરી દશા, પૂર્ણ દશા થઈ ગઈ. જે શુદ્ધને સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ ચારિત્રવાન થઈ ગયા, એટલે કેવળ જ્ઞાનની દશા થઈ ગઈ, મોક્ષ દશા થઈ ગઈ, તેમને તો શુદ્ધ આત્માનો ઉપદેશ આજ્ઞા કરનાર શુદ્ધ ને જાણવા યોગ્ય છે. એટલે કે એ તો શુદ્ધ નિના ઉપદેશને અનુસરે છે અને એમને શુદ્ધ નહીં છે, શુદ્ધ નયા રૂઢ છે એ જીવો તો, એટલે એમને તો કોઈ વ્યવહારનો પ્રશ્ન છે નહીં, કેમ કે કેવળ જ્ઞાની થઈ ગયા. વળી જે જેવો અપરમ ભાવે, એટલે કે શ્રદ્ધા તથા જ્ઞાન ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, અધૂરી દશામાં છે મોક્ષ માર્ગમાં, એટલે સાધક અવસ્થામાં જ. શું લીધું છે? સાધક અવસ્થામાં જ સ્થિત છે હજી, ચોથે પાંચમે છઠ્ઠે ગુણ સ્થાને તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. તેમને ગુણસ્થાન અનુસાર કેવો વ્યવહાર હોય એનો ઉપદેશ આચાર્યોએ અને અરિયંત ભગવંતોએ કર્યો છે. આચાર્ય ભગવંતો એટલે ગુરુઓએ કર્યો છે અને પરમ ગુરુ એવા શ્રી તીર્થંકર દેવે પણ કર્યો છે, એ ઉપદેશ એને સમજવો જોઈએ. ટીકા. જે પુરુષો છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન, એ દ્રષ્ટાંત છે. જે પુરુષો એટલે જે આત્માઓ છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન, એટલે કે સોનાને પૂરેપૂરું શુદ્ધ કરી નાખ્યું છે, 100 ટચનું સોનું કરી નાખ્યું છે, મોક્ષ દશા થઈ ગઈ ને એ 100 ટચનું સોનું થઈ ગયું. એટલે એમાં તો કાંઈ મલિનતા છે નહીં, શુદ્ધ સોનું છે એમાં તો કાંઈ મલિનતા નથી, એને તો પૂરેપૂરી ગરમી આપીને મેલને બાળી નાખ્યો છે. એમ આત્મ ધ્યાન શુક્લ ધ્યાન કરીને બધા કર્મને જેને તો બધા ભાવોને મલિન ભાવોને જેને ધોઈ નાખ્યા છે. વસ્તુના ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે. એટલે શુદ્ધ પર્યાયને અનુભવે છે, પૂર્ણ શુદ્ધ પર્યાયને. તેમને પ્રથમ દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન, પરંપરાથી પચ્યમાન એટલે પકવવામાં આવતા અશુદ્ધ સુવર્ણ સમાન જે અનઉત્કૃષ્ટ મધ્યમ ભાવ તેનો અનુભવ હોતો નથી. શું એટલે? જેમ સોનામાં થોડું મેલતું ગયું, 12 વલું, 13 વલું, 14 વલું, 8 વલું, 10 વલું, એમ જેને અધૂરી અવસ્થા નથી, પૂરી અવસ્થા છે એને અધૂરી અવસ્થાનો અનુભવ નથી, એ તો આગળ નીકળી જાય. તેથી શુદ્ધ દ્રવ્યને કહેનારો હોવાથી જેને અચલિત અખંડ એક સ્વભાવરૂપ એક ભાવ પ્રગટ કર્યો છે, એવો શુદ્ધને જ સૌથી ઉપરની એક પ્રતિવર્ણિકા એટલે સુવર્ણ સમાન હોવાથી જાણેલો પ્રયોજનવાન છે. એને તો કેવળ જ્ઞાનમાં કેવી દશા હોય એ દશાની વાત રહે છે, એને તો નીતિ દશાની વાત સમજવાની રહેતી નથી. પરંતુ જે પુરુષો પ્રથમ દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન જે વસ્તુનો અનુત્કૃષ્ટ એટલે મધ્યમ ભાવ તેને અનુભવે છે, એટલે કેટલીક સાધક અવસ્થા છે, કેટલીક બાધક અવસ્થા છે, અને સાધક અવસ્થામાં પણ મધ્યમ ભાવ છે, પૂરેપૂરું સાધ્ય દશા નથી આવી. શું તેનો અનુભવ છે? તેમને છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ તો એને હોતો નથી, એટલે એને મોક્ષ પર્યાયનો અનુભવ નથી અને પૂર્ણ શુદ્ધ પર્યાયનો અનુભવ નથી. તેથી અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેને જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવો દેખાડ્યા છે, ચોથા ગુણ સ્થાને આમ શુદ્ધિ, આટલી અશુદ્ધિ આટલી, પાંચમા ગુણ સ્થાને શુદ્ધિ આત્મસ્થિરતા આટલી એટલે અશુદ્ધિ ઘટી, દેશવિરતિમાં આવ્યા. છઠ્ઠા ગુણ સ્થાને શુદ્ધિ વધી એટલે સર્વવિરતિમાં આવ્યા. એમ એમ જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવો દેખાડ્યા છે, એવો જે વ્યવહાર નહીં, વ્યવહાર રહે છે ઉપદેશ કર્યો કે ભાઈ આમાં આમ હોવું જોઈએ, અહીંયા આમ હોવું જોઈએ, અહીંયા આમ હોવું જોઈએ. વિચિત્ર અનેક વર્ણમાળા સમાન હોવાથી, વિચિત્ર અનેક વર્ણમાળા એટલે શું છે કે એક માળાની અંદર ઘણી જાતના રંગના ફૂલ હોય, એમ જુદી જુદી ભૂમિકામાં જુદી જુદી દશા હોય. ચોથા ગુણ સ્થાને ગૃહસ્થ દશા હોય તો, પાંચમા ગુણ સ્થાને થોડો ત્યાગની દશા હોય તો, છઠ્ઠા ગુણ સ્થાને મુનિદાસ મુનિ દશા હોય સર્વ ત્યાગની, વિચિત્ર અનેક વર્ણવાળા સમાન હોવાથી જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. કેટલા શબ્દો વાપર્યા? જાણી લો તે કાળે એટલે ચોથા ગુણ સ્થાનના કાળે ચોથા ગુણ સ્થાનનો વ્યવહાર, પાંચમા ગુણ સ્થાનના કાળે પાંચમા ગુણ સ્થાનનો વ્યવહાર, છઠ્ઠા ગુણ સ્થાનના કાળે છઠ્ઠા ગુણ સ્થાનનો વ્યવહાર કેવો હોય એને જાણેલો પ્રયોજનવાન છે. જો એ ન જાણે તો વ્યવહાર બહાર જાય તો એને ખબર પડે ને, એને નિશ્ચિતથી છૂટી જાય, માટે એ વ્યવહાર એને જાણવો જોઈએ. એ રીતે પોતપોતાના સમયમાં બંનેનો કાર્યકારી છે. મોક્ષ માટે નિશ્ચયને કામમાં છે અને બાહ્ય પરિણામો માટે વ્યવહારને જે તે કાળમાં જે તે ભૂમિકામાં હોય એને જાણવા પ્રયોજનવાન છે. એ રીતે બંને નયનું કાર્યકારીપણું પોતપોતાની પોતપોતાના સ્થાનમાં છે. સંક્ષેપમાં શું વાત છે? નિશ્ચય નયનું કાર્યકારીપણું પોતાના સ્થાનમાં છે અને વ્યવહાર નયનું કાર્યકારીપણ પોતાના સ્થાનમાં છે. કેવી રીતે? કે નિશ્ચય નયનું જે કાર્યકારીપણું છે એ નિશ્ચયારૂઢ થઈને મોક્ષ પામવામાં કાર્યકારી છે. વ્યવહારનું જે કાર્યકારીપણું છે એ વ્યવહારની મર્યાદામાં રહેવા માટે છે. જો એમ ન હોય તો કોઈ પણ માણસ ગમે તેમ પ્રવર્તે ને કે અમને તો અમે તો નિશ્ચયમાં છીએ, અમને હું વાંધો છે, અમે તો નિશ્ચયમાં લીન છીએ, અમને કાંઈ વાંધો નથી. જેમ કે જૈનમાં પણ દિગંબર મુનિઓ છે અને અન્ય મતમાં પણ દિગંબર સાધુઓ છે. એ લોકો તો કંદમૂળ આદિ કાચી વનસ્પતિ ખાઈ જાય, એંગલ મારીએ અને ગામમાં ભિક્ષા લેવાનો આવે તો ફૂલ ફલ થાય, ગીલ ઉતરી, અને કાંઈ નિશ્ચિત હોય નહીં એને, એટલે પછી તકે ક્યાં? એટલે ગાંજો પણ પીએ, ગાંજો ચલમ પીએ, ચલમમાં નાખીને ગાંજો પીએ. હા, તમાકુના પાંદડા તો જંગલમાં મળે, હા, ગાંજો પીએ. કેમ કે જો મસ્તીમાં ન રહીએ તો એ તકે છે એમાં? બીજું તો જ્ઞાન ધ્યાન છે નહીં ત્યાં. એને 2017 ની સાલમાં ગુરુદેવની સાથે ગિરનારની યાત્રા કરી હતી. 1200 માણસ હતા ગુરુદેવની સાથે યાત્રામાં. કેટલા? 1200 માણસ, ભાઈઓ બહેનો થઈને. એટલે પછી ત્યાં ઉપર પહેલે મને રાત રોકાઈ ગયા, સવારમાં ચડ્યા ને પહેલી ટૂંકે જ રાત રોકાઈ ગયા. કડકડતી ઠંડી, ઉપર તો પવન બહુ હોય, તો મા મહિનો મા વધાલતી હતી પણ ઉત્તમ ઠંડી. ગમે એટલું પહેર્યું ઓછું હોય કઈ દેખાય જ નહીં, ખબર જ પડે નહીં પહેર્યું બેઠું છે, એટલો પવન સુસવાતા મારતો. પછી બધા જુદી જુદી જગ્યાએ ગોતી ગોતીને પોતપોતાની વ્યવસ્થા કરે, ત્યાં બીજું કોઈને કોઈના ઉપર વ્યવસ્થાનો ભાર નહીં કાંઈ. જેને જ્યાં ઠીક પડે ત્યાં પોતપોતાનું સ્થાન લઈ લે. એ પથ્થર ખેતીની જગ્યા હતી બાબાની, એમ કોઈ ખાખી ભાવ રહેતો હતો. એને એક મોટો રૂમ કાઢી આપ્યો, પૈસા દેવા પડે બધે, કુદરતી સર પૈસા ઠીક કામ કરે. તો એમાં અમે આ પ્રાણભાઈનો ફેમિલીને અમે બધા સાથે હતા. એને ભાઈ કાંતિભાઈની ગામે ત્રણ ચાર ભાઈઓ હતા, બધું ફેમિલી હતું બધાના. રૂમ તો ફૂલ હતો, 10-15 માણસો એમાં રૂમ ફૂલ હતો. રાતે 11 વાગ્યા તો કેટલાક ધનચારી બહેનો આવ્યા કે અમને ક્યાંય જગ્યા મળતી નથી, અમારે સુવું ક્યાં? અમારા ભાઈઓ બધા ઊભા થઈ ગયા, ભાઈ તમે અહીં સુઈ જાઓ બહેનો બહેનો સાથે, અમે ક્યાંક અમારે ફોડી લેશું. હવે તમે ક્યાં અડધી રાતે જતા હતા? ચાલો બાબાને જગાડ્યો. બાબાને કીધું ભાઈ ત્રણ ચાર જણને અમારે ઓરડી જો બહાર ખુલ્લામાં સુઈ શકાય ને, એટલો પવન ને ઠંડી, ખુલ્લામાં તો માણસ મરી જ જાય, જીવી જ ન આવે. રૂમ ગમે એમ કરીને અમારે જોઈએ છે, ત્રણ ચાર જણા સુઈ રહીએ. મારી પાસે કોઈ ખાલી જગ્યા નથી પણ આ એક રૂમની અંદર 2-3 અઘુરી બાવા પડ્યા છે. એ તો ચલમ ગાંજો પીએ અને જેમ તેમ બોલે પણ, એટલે કંઈ બોલવાનું ભાન ન હોય, અપશબ્દો બોલે, એટલે કંઈ મુનિદશા થોડી છે કાંઈ. હા, મુષ્ટિમાં ચડી જાય ત્યારે શું કહેવાનું, શું ઠેકાણું રહે? બીજું ઉઢવા પથરવાનું મારી પાસે કાંઈ છે નહીં, આ એક કંટાન છે, નીચે તો બહુ ઠંડી લાગે. દાંતના જે ફ્લોરિંગ કર્યું હોય સિમેન્ટનું પથ્થરનું હોય તો બહુ ઠરે. કંટાન છે, તમે એના ઉપર પડ્યા રહો. કંટાન મને એવું જીઉટકા હોતા હોય ને, બારદાના હોતા હોય ને, બારદાના હે અગિયાર તો વાગ્યા હતા, 3 વાગે ઉઠીને તો હાલવાનું હતું પાછું, 4 કલાક અડધી રાતના કાઢવાના હતા. હા, પૈસા થોડા આપો મને, 10-20 રૂપિયા બીજા આપ્યા એને. એ તો મક ઓલા બાબાને વાત કરી ગઈ, એ લોકો 3-4 કલાક 3-4 ઘંટા સોઈ ગયા ઇધર. એ 3-4 કલાક અમે ત્યાં બીજી રૂમમાં પીડા રહ્યા બાબાની હારે. પછી શું 3-4 કલાક આરામ કરવો એટલે એ શું કરે છે, આપણે શું ધ્યાન હોય, હું જાગે છે કે ઊંઘે છે કે બોલે છે કાંઈ નહીં. 3 વાગે ઉઠીને પછી ઉપરનું 5 મિનિટો કે જવા માટે હાલવા માંડ્યા. હવે એ તો એ નગ્ન બાબા હોય છે, કોઈ લંગોટી પહેરે કોઈ ન પહેરે. હવે એ કે કરી અમે તો બ્રહ્મમાં બ્રહ્મલીન છીએ. શું કે? અમે તો બ્રહ્મમાં લીન છીએ, અમારે કપડાની જરૂર નહીં, અમારે ખાવા પીવાનું કોઈ, અમારે કોઈ વ્યવસ્થાની જરૂર નહીં. ગમે ત્યાં પીડા રહીએ જંગલમાં ગુફામાં, એવું મુનિપણું એમાં નથી. જૈન દર્શનમાં એવું મુનિપણું નથી. એ અનુભવ કર્યો હતો એકવાર ગિરનારમાં. એટલે શું કે છે કે પોતપોતાના એ રીતે તે કાળે પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે. કારણ કે તીર્થ ને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે, એવી જ વ્યવસ્થા છે. તીર્થ એટલે તરવાની જગ્યા, જેનાથી અર્થ કર્યો છે, જેનાથી તરાય તે તીર્થ, એ વ્યવહાર ધર્મ છે. અને તીર્થ ફળ એટલે તરી જવું, પાર થઈ જવું, તે વ્યવહાર ધર્મનું ફળ છે. મુમુક્ષુને મુમુક્ષુ યોગ્ય વાત્સલ્ય આદિ પણ હોવું જોઈએ. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ સાધર્મી વાત્સલ્ય એ પ્રમાણે હોવું જોઈએ. જ્ઞાનીને જ્ઞાનીની દિશામાં એનો વ્યવહાર હોવો જોઈએ, મુનિને મુનિની દિશામાં એનો વ્યવહાર હોવો જોઈએ. એવું જ તરવા માટે તીર્થ સ્થળ છે, તીર્થ પ્રવૃત્તિ કહેવાય એને. વ્યવહાર છે એને તીર્થ પ્રવૃત્તિ લીધી છે. મંદિરો બનાવવા, શાસ્ત્રો બનાવવા, એનો પ્રચાર પ્રસાર થવો, એ બધું તીર્થ છે. પંચકલાની પ્રતિષ્ઠાઓ થવી, એ બધું તીર્થ છે. તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થા છે. અથવા પોતપોતાના સ્વરૂપને પામવું તે તીર્થ ફળ છે, પોતાના સ્વરૂપને પામવું તે તીર્થનો ફળ છે. બીજી જગ્યાએ પણ કહ્યું છે કે, એટલે અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, જો જીણમયમ પવજ્ય તો માં વ્યવહારની છે એ મુજબ એકેણ વિના છિદ્ય તીર્થમ અનિર્ણ ઉણતચ્છમ. અર્થ છે એનો, આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો, જો તમે જીનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વિશ્વની અંદર જીનેન્દ્રના સંપ્રદાયને, જીનેન્દ્રના મતને તમારે પ્રચાર પ્રસાર પ્રસિદ્ધ કરવો હોય તો વ્યવહાર અને નિશ્ચય એ બંને નયોને ન છોડો. તમારે બંને વ્યવહારને વ્યવહારના સ્થાનમાં રાખવો પડશે, નિશ્ચયને નિશ્ચયના સ્થાનમાં રાખવા પડશે. ગમે તેમ નહી ચાલે એમ કે છે. શું કારણ? કે વ્યવહારને વિના તો તીર્થ અને વ્યવહાર માર્ગનો નાશ થઈ જશે. વ્યવહારને વિના તો તીર્થ અને વ્યવહાર માર્ગનો નાશ થઈ જશે. તીર્થ છે એ વ્યવહાર માર્ગ છે, એનો નાશ થઈ જશે. અને નિશ્ચય વિનાના તત્વ વસ્તુનો નાશ થઈ જશે. નિશ્ચય નહીં વગર તો તત્વ જ નહીં રહે. મૂળ તત્વ તો નિશ્ચય છે, એટલે બંનેની સુસંગતતા જળવાવી જોઈએ. એમ સ્પષ્ટ છે. બંનેની જરૂર છે, બંનેની જરૂર છે. એને નિશ્ચય પણ સમજવો જોઈએ અને વ્યવહાર પણ સમજવો જોઈએ. બંને સ્થાન પોતપોતાની જગ્યાએ છે. આપણે સંકિતનો આર્ટિકલ લખ્યો છે, સમ્યત્વ શું છે, એમાં પહેલાં એ નાખ્યું છે. સૌથી પહેલી વાત એ નાખ્યું કે વ્યવહારને વ્યવહારના સ્થાનમાં સ્થાપવો શું અથવા આરાધવો તે સમ્યત્વ છે. અને વ્યવહારને વ્યવહારના સ્થાનમાં ઉથાપવો તે મિથ્યાત્વ છે. એવી રીતે વાત વ્યવહારની પણ લીધી છે. પ્રકરણ સંકિતનું લીધું છે અને વાત વ્યવહારની પણ લખી છે એની અંદર. કેમકે બધા પાસાથી એ વાતની ચર્ચવી છે. હજી આમાં આવશે ભાવાર્થની અંદર. પંડિત જયચંદ્રજી તો મુમુક્ષુની પણ વાત કરશે. વ્યવહાર અગર હમ નહીં સમજેંગે, વ્યવહાર કા વિષય જ્ઞાની કા મુનિ કા નહીં સમજેંગે તો કિસી કો ભી માનેંગે યા કિસી કો નહીં માનને લાયકો, માન લેંગે માનને લાયકો, નહીં માનેંગે એ વાત બન જાયગી. દોનો વાત અપને અપને ગુણ સ્થાન મેં કેસી હોની ચાહીએ વો બરાબર સમજ લેના ચાહીએ. હા, પહેચાનને કે લીએ, મુમુક્ષુ કે લીએ. મુમુક્ષુ કા ક્યા પ્રયોજન? મોક્ષ માર્ગ કા નિશ્ચય વ્યવહાર સમજને કો કે પહેચાન કરને કે લીએ. અચ્છા, જેમ કે રાત્રિ ભોજન ત્યાગ છે એ પાંચમા ગુણ સ્થાનમાં છે, તો એની અપેક્ષા ચોથા ગુણ સ્થાનમાં કોઈ રાખે. કેમ કે ટ્રેડિશનલ થઈ ગયું કે તો ભાઈ સામાન્ય જઈને એ ન કરે, જ્ઞાની તો ક્યાંથી કરે એમ કરીને આવે. ગુણસ્થાન અનુસાર હોય છે પરિણામ, તો ગુણસ્થાન અનુસાર હોય છે. કોઈ ત્યાગ કરે, કરી શકે, પણ એથી કઈ ગુણસ્થાન થોડું આવી જાય ન આવી જાય. ભાવાર્થ લોકમાં સોનાના 16 વાલ પ્રસિદ્ધ છે. બહુ સાદી ભાષામાં વાત છે. 16 વલ્લું સોનું એટલે શુદ્ધ સોનું, 100% સોનું. 15 વલ્લા સુધી તેમાં ચુરી આદિ પર સંયોગની કાલીમાં રહે છે. 15 વલ્લું સોનું હોય તો એની અંદર થોડી ચાંદીનો તાંબાનો ભાગ અથવા મલિનતા હોય છે, તેથી અશુદ્ધ કહેવાય છે, શુદ્ધ સોનું નથી કહેવાતું. અને તાપ દેતા એને પછી ગરમી આપતા તાપ દેતા દેતા છેલ્લા પાકથી ઉતરે ત્યારે સોળવલું શુદ્ધ સુવર્ણ કહેવાય છે. છેલ્લે છેલ્લે ગરમી આપતા આપતા પછી બધી કોઈ જાતની અશુદ્ધિ ન રહી ત્યારે એ ચોખ્ખું સોનું કહેવાય છે. જે જીવોને સોળવલા સોનાનું જ્ઞાન શ્રદ્ધાન તથા પ્રાપ્તિ થઈ તેમને પંદર વલા સુધીનું કાંઈ પ્રયોજનવાન નથી. એની પાસે શુદ્ધ સોનું છે, એને અશુદ્ધ સોનાને કાંઈ વાત મારે લેવા દેવા નથી. અમારી પાસે તો ચોખ્ખે ચોખ્ખું સોનું છે, પૂર્ણ દશા થઈ ગઈ અમારી એમ. અને જેમને સોળવલા શુદ્ધ સોનાની પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી પંદર વલા સુધીનું પણ પ્રયોજનવાન છે. આ પંદર વલું ગણાય, આ ચૌદ વલું ગણાય, આ તેર વલું ગણાય, આ બાર વલું ગણાય એમ. એને સમજવું પડે. ચોખ્ખું સોનું હોય એને તો કાંઈ સવાલ નથી, ભેળસેળવાળું હોય તો કેટલું ભેળસેળવાળું છે એને સમજવું જોઈએ એમ કે છે. શું એવી રીતે આ જીવ નામનો પદાર્થ છે, દ્રષ્ટાંત દીધો સોનાનો, એવી રીતે આ જીવ નામનો પદાર્થ છે તે પૂદગળના સંયોગથી અશુદ્ધ એક અનેકરૂપ થઈ રહ્યો છે. જીવમાં અશુદ્ધિ કેમ છે કે કર્મના ઉદયમાં જીવ જોડાય છે અને કર્મ ભાવે પરિણમે છે, ઉદયમાં ઉદય પ્રમાણે પરિણમે છે. તેના સર્વપરદ્રવ્યોથી ભિન્ન એક નાયકપણા માત્રનું જ્ઞાન શ્રદ્ધાન અને આચરણ રૂપ પ્રાપ્તિ એ ત્રણ જેમને થઈ ગયા તેમને તો પૂદગલ સંયોગજનિત અનેકરૂપપણાને કહેનારો અશુદ્ધની કાંઈ પ્રયોજનવાન એટલે કોઈ મતલબનો નથી. જેને શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની પૂર્ણ દશા થઈ ગઈ એને વ્યવહારના ઉપદેશ સાથે કાંઈ લેવા દેવા નથી રહેતો. પણ જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જેટલું અશુદ્ધનીનું કથન છે તેટલું યથાપદવી પ્રયોજનવાળું છે. લીધું યથા પદવી એટલે યથા ભૂમિકા, ભૂમિકા પ્રમાણે પદવી એટલે એ ભૂમિકા લેવું, એની જે ભૂમિકા છે એ ભૂમિકા પ્રમાણે એને વાત સમજી લેવી જોઈએ. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિરૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય એટલે મુમુક્ષુ દશા, અહીંયા મુમુક્ષુની વાત કરે છે. શું જયચંદજી, કે જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિરૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ શું હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવા જીન વચનોનું સાંભળવું, ધારણ કરવું. શું કીધું? આ સત્સંગની વાત આવી આવી ને, મુમુક્ષુને સત્સંગ હોવો જોઈએ. એને શ્રદ્ધા જ્ઞાનથી નથી તો જેનાથી યથાર્થ ઉપદેશ મળે છે એમ પ્રથમ ગમે એ બેસી જાય એમ નહીં. શું? યથાર્થ શ્રદ્ધા જ્ઞાનની પ્રાપ્તિ થાય એવો આત્મકલ્યાણકારી ઉપદેશ ત્યાં જ. હવે એની અંદર બધા તો કોઈ એક સરખા હોતા નથી, બધા તો કાંઈ એક સરખા હોય નહીં. યથાર્થ છે કે અયથાર્થ છે અને આપણે પરીક્ષા કરવી. પછી સોનગઢવાળા હોય કે બહારના હોય, કોઈ પણ વ્યક્તિ હોય, આપણને પરીક્ષા કરીને યથાર્થતા હોય ત્યાં જ એને સાંભળવાનો, યથાર્થતા ન હોય ત્યાં સાંભળવાનું નહીં. ત્યારે પ્રશ્ન એ થશે યથાર્થતા એટલે શું? પણ યથાર્થતાને કેવી રીતે નક્કી કરવું? તો કે ભાઈ એનો ઉદ્દેશ એકલો આત્મકલ્યાણ કરવાનો છે કે નહીં, તો જ યથાર્થતા હોય. બીજો હેતુ હોય ત્યાં યથાર્થતા ન રહે. આમ સ્પષ્ટ વાત છે. શું બીજો હેતુ હોય ત્યાં યથાર્થતા ન રહે. એટલું પ્યોર એનું કારણ શું છે? મુમુક્ષુને મુમુક્ષુતાની શરૂઆત ક્યાંથી થાય છે? પૂર્ણતાનું લક્ષ થાય ત્યારથી. ગુરુદેવે જે સૂત્ર આપ્યું કે પૂર્ણતાના લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે મુમુક્ષુતાને, તો એને પૂર્ણતાનું લક્ષ એટલે કેવળ આત્મકલ્યાણનું લક્ષ થઈ ગયું, ધ્યેય થઈ ગયું. જેને એ ધ્યેય નથી એને સંસારનું ધ્યેય છે, જેને પૂર્ણતાનું લક્ષ નથી એને સંસારનું ધ્યેય છે. એને એને સંસારની ઉપાસના ચાલે છે. એનો અભિપ્રાયમાં સંસારની ઉપાસના ઊભી છે, કેમ કે મુમુક્ષુની ભૂમિકા અભિપ્રાય ચોખ્ખો કરવાની છે. હજી અહીંયા જ્ઞાન શ્રદ્ધાને આચરણ નથી થવાનું. અભિપ્રાય યથાર્થ થઈ જવો જોઈએ. એ ક્યારે થાય? કે એને સંસારથી સંસાર ભાવોથી પરિભ્રમણના ભાવોથી વેદનાપૂર્વક એને ઉદાસીનતા પ્રાપ્ત થઈને પૂર્ણતાનું ધ્યેય લક્ષ બાંધ્યું હોય તો એ સંસારને ટાળવું અને મોક્ષની ઉપાસના કરવી એ કરતા કરતા એવા ભાવો થતા થતા એનો ઉપદેશ કરી શકે, સત્સંગ કરી શકે, નેતર કરી શકે નહીં. કેમ કે એ પોતાના અભિપ્રાયમાં જ ગડબડ છે. સંસારની ઉપાસનાનો અનાદિનો અભિપ્રાય ગયો નથી અને એણે એને મોક્ષનો લક્ષ નહીં હોવાથી એનો અભિપ્રાય થયો નથી. અહીં તો આ ભૂમિકામાં વેદનામાં તો અભિપ્રાયની ફેરબદલી થાય છે. એ અભિપ્રાય ઊભો છે તો એ યથાર્થ સત્સંગ. સંસારની ઉપાસનાનો અભિપ્રાય ઊભો હોય એનો સત્સંગ યથાર્થ હોય એમ કે. એટલે જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિરૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવા જીન વચનોનું સાંભળવું, એવા જીન વચનો યથાર્થ ઉપદેશ આપનારા જીન વચનો સંભળાવનારો હોય એનું સાંભળવું. સાંભળવું એટલું જ નહીં, એનું ધારણ કરવું, અવધારણ કરવું, એટલે તે પ્રકારે અમલીકરણમાં જવું, સાંભળીને અમલીકરણમાં જવું. તથા જીન વચનોને કહેનારા શ્રી જીન ગુરુની ભક્તિ, જીન બિંબના દર્શન ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પ્રવર્તવું પ્રયોજનવાન છે. એ મુમુક્ષુ એ દેવગુરુ શાસ્ત્રની ભક્તિ, જીન બિંબના દર્શન એટલે મંદિરમાં અત્યારે એમને એ માર્ગ એવી રીતે વ્યવહાર માર્ગમાં પ્રવર્તવું તે પ્રયોજનવાન. આવો એનો વ્યવહાર હોવો જોઈએ અવશ્ય. અને જેમને હવે જ્ઞાનીની વાત લઈએ છે, શ્રદ્ધા જ્ઞાન તો થયા છે, આત્માના શ્રદ્ધા જ્ઞાન તો થયા છે, પણ સાક્ષાત પ્રાપ્તિ નથી થઈ, એટલે કે પૂર્ણ દશા નથી થઈ. તેમને પૂર્વ કથિત કાર્ય પરદ્રવ્યનો અવલંબન છોડવારૂપ અણુવ્રત મહાવ્રતનું ગ્રહણ સમિતિ ગુપ્તિ પંચપરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રનો અભ્યાસ કરવો ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું એવો વ્યવહારનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. શું લઈ લીધું? એણે જેને શ્રદ્ધા જ્ઞાન થયા છે, પૂર્ણ દશા નથી થઈ, પણ એમણે પૂર્વ કથિત કાર્ય એટલે આગળ જે કહ્યું જીન વચનોનું સાંભળવું, ધારણ કરવું, પછી પરદ્રવ્યનું આલંબન છોડવા માટે ત્યાગ, અણુવ્રત અને મહાવ્રતનું ગ્રહણ, પાંચમા અને છઠ્ઠા ગુણ સ્થાનનું. ચોથા ગુણ સ્થાને તો શું છે, પૂર્વ કથિત કાર્ય એટલે જે મુમુક્ષુ કરે છે સત્સંગ, એમ જ્ઞાની પણ સત્સંગ કરે, હજી એને વૈરાગ ત્યાગનો ત્યાગની ભૂમિકા નથી. પછી આગળ ચાલતા પરદ્રવ્યનું આલંબન છોડવા માટે અણુવ્રત એટલે દેશ ત્યાગ ને મહાવ્રત એટલે સર્વ ત્યાગ, એનું ગ્રહણ કરવું, સમિતિ ગુપ્તિ પાળવી, પંચપરમેશ્વરીના ધ્યાનરૂપ પ્રવર્તન પણ કરવું, શું એ આદિ એનો વ્યવહાર છે. એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી, પોતે પ્રવર્તવું અને એવા પ્રવર્તા હોય એની સંગતિ કરવી, એટલે કે બીજાની ન કરવી, અને વિશેષ જાણવા માટે અને એ બધી ગુણ સ્થાન અનુસારનો વ્યવહાર વગેરે વિશેષ જાણવા માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો, શાસ્ત્રોનો અભ્યાસ કરવો જેટલો ઉગાડ હોય પોતાની શક્તિ હોય એના પ્રમાણમાં. શું વ્યવહાર માર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું એવો વ્યવહારનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે, પોતે પણ કરે અને બીજાને પણ એમ કરવાની પ્રેરણા આપે. ફૂટનોટ ભરી છે કે વ્યવહારને ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે, એમ વાત નથી અહીંયા, શું પણ એમ સમજવું કે વ્યવહાર ઉપદિષ્ટ શુભ ભાવોને આત્મા વ્યવહારે કરી શકે છે. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું કે આત્મા શુભ ભાવો કરવાથી શુદ્ધતાને પામે છે. એ જે વ્યવહાર છે જીન વચનોનું સાંભળવું, સત્સંગ કરવું, એટલે એની શુદ્ધતા થઈ જશે એમ નથી કાંઈ, પરંતુ એમ સમજવું કે સાધક દશામાં ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતા નથી, એની ભૂમિકાના શુભ ભાવ એને હોય હોય ને હોય ન હોય તો એની ભૂમિકા છૂટી જાય એમ કહેવું છે. વ્યવહાર નહીં ને કથનચિત અસત્યાર્થ કહેવામાં આવ્યો છે, સર્વથા નહીં કથનચિત અસત્યાર્થ કહેવામાં આવ્યો છે, પણ કોઈ તેને સર્વ અસત્યાર્થ જાણીને છોડી દે તો અશુભ ઉપયોગ રૂપ વ્યવહાર છોડે, શુભોપયોગ રૂપ વ્યવહાર છોડે અને શુદ્ધોપયોગની સાક્ષાત પ્રાપ્તિ તો થઈ નથી, તેથી તે ઉલટો અશુદ્ધ ઉપયોગમાં આવી જઈ ભ્રષ્ટ થઈ ગમે તેવા સ્વેચ્છા રૂપ પ્રવર્તે તો નરકાદી ગતિ થતા પરંપરા નિગુણ પ્રાપ્ત થઈને સંસારમાં જ પરિભ્રમણ કરે. આ પરિભ્રમણની વાત આવી, શું કીધું કે સર્વથા વ્યવહારની ના ઉપદેશને અસત્યાર્થ જાણીને છોડી દે તો એને શુભ નહીં રહે, અશુભમાં ચાલ્યો જશે અને અશુભમાં જઈ જશે તો હજી એને શુદ્ધોપયોગ તો થયો નથી, મુમુક્ષુ છે, શુભ છોડી દીધું, ક્યાં જશે, અશુભમાં ચાલી જશે અને અશુભનું ફળ નરક નિગોદ છે સીધું અથવા પરંપરાએ. માટે શુદ્ધ નહીંનો વિષય જે સાક્ષાત શુદ્ધ આત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન છે, અધૂરી દિશામાં મોમુક્ષુને વ્યવહાર પણ પ્રયોજનવાન છે એવો શ્યાદવાદ મતમાં શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ઠીક, આ શ્યાદવાદ મતમાં આવી વાત છે, વ્યવહારના સ્થાનમાં વ્યવહાર, નિશ્ચયના સ્થાનમાં નિશ્ચય હોવો ઘટે, એ બારમી ગાથાથી. પછી બારમી ગાથા ઉપર આચાર્ય દેવે કળશ લખ્યા છે, સારા કળશ છે, પાંચ અને સાત ત્રણ કળશ લખેલા છે. આવતીકાલના સ્વાધ્યાય હા, કાલ કાલથી સાત થી આઠ અને વોકિંગની અંદર છ થી પોણા સાત, સવા છ થી સાત, સવા છ થી સાત, સવા છ વોકિંગ કરશો, સાતે અહીંયા આવી જશું, સાત થી આઠ એક કલાકનો સ્વાધ્યાય કાલથી રાખશું. આ ઠીક છે, સારું.